समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निजरा अधिकार चाले छे अने निजरा अधिकारमां गाथा 228 आपणे करी रह्या छीए। गाथा 228 માં એમ કહ્યું કે સમ્યક્તવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિઃશંક છે। અને અર્થમાં એ વાત કરી કે સમ્યક દ્રષ્ટિ જીવો શંકા રહિત હોય છે, નિઃશંક હોય છે, તેથી નિર્ભય હોય છે। અને કારણ કે સાત પ્રકારના ભયથી રહિત હોય છે તેથી નિઃશંક હોય છે, અડોલ હોય છે। હવે સાત પ્રકારના ભયની વાત કરી તો આપણે સાત પ્રકારના ભયને પણ જરાક સમજી લઈએ। સાત પ્રકારના ભય કયા કે જે જીવને સાત પ્રકારના ભય લાગે છે? વાસ્તવમાં ભયનું સ્વરૂપ તો એવું છે કે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થાય છે એટલે એ ભયને સેવે છે। જેને પોતાના સ્વભાવનું મહાત્મા આવ્યું છે અને દ્રષ્ટિ સ્વભાવ તરફ રહે છે એને કોઈ ભય લાગતો નથી, એટલે સાત પ્રકારના ભયને આપણે જરાક સમજીએ। તો સાત પ્રકારના ભય જે કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે સાત પ્રકારના ભય છે। એક તો આ લોકનો ભય, પરલોકનો ભય, ત્રીજો વેદનાનો ભય, ચોથો અરક્ષાનો ભય, પાંચમો અગુપ્તિ ભય, છઠ્ઠો મરણનો ભય, સાતમો આકસ્મિક ભય, એવા સાત પ્રકારના ભય હોય છે। સાત પ્રકારના ભય એટલા માટે લાગે છે કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ નથી ને, એટલે એ ભય લાગે છે। અને આ લોકનો ભય એટલે આ લોકમાં પોતાને જે વર્તમાન પર્યાય છે અને એ પર્યાયની સાથે જે સંયોગો પ્રાપ્ત થયા છે એ સંયોગોમાં એને અનુકૂળતા છે, એને રસ છે, એની મીઠાશ છે, એટલે એ સંયોગો ચાલ્યા ન જાય એ માટે એને ભય લાગે છે। આ શરીર મળ્યું છે તો સારું મળ્યું છે, શરીરમાં રોગ ન થાય, આ સંબંધી બધા મળ્યા છે, સગા મળ્યા છે, તેમાંથી કોઈનો વિયોગ ન થાય, આ લક્ષ્મી વગેરે મળ્યું છે તો એનો વિયોગ ન થાય, આ પ્રતિષ્ઠા મળી છે એમાં કાંઈ ખામી ન આવે, એવો આ લોકમાં એને ભય લાગે છે। આ લોકમાં જે એને મળ્યું છે એ ચાલ્યું ન જાય। અને સાથે બીજું એમ પણ છે કે આ લોકમાં બીજું કંઈ એવું ન મળે જેથી દુઃખનો અનુભવ થાય, એટલે એવો પણ એને ભય છે કે મને રોગ ન થાય, રોગ મને ના આવી પડે, મારું સ્વાસ્થ્ય છેલ્લે સુધી, મારું જેટલું આયુષ્ય છે ત્યાં સુધી મારું સ્વાસ્થ્ય એવું ને એવું રહે, અને એવું રહે એ માટે થઈને હું શું કરું, આ બધો ચિંતા અને ભય છે। આમાંથી મારું કાંઈ પણ ચાલુ ન જાય, વિપરીત સંયોગો મને આવીને મળે નહીં, મને કોઈ એવા દુઃખના સંયોગો ન પ્રાપ્ત થાય, એવો આ લોકમાં એને ભય છે, એટલે આ લોકનો ભય। બીજો પરલોક સંબંધીનો ભય છે, અને પરલોકનો ભય એટલે પરલોકમાં પણ મને આવું જ મળી રહે, અત્યારે મને જેવી અનુકૂળતા મળી છે એવી અનુકૂળતા મને મળે પરલોકમાં, એટલે અહીંથી આ વર્તમાન પર્યાય નો નાશ થતા આ દેહને છોડીને બીજા ભાવમાં જઈએ ત્યારે મને એવી કોઈ તિર્યંચની કે નરકની ગતિ ન થાય, અથવા તો એવી કોઈ ગતિ ન થાય, મનુષ્યની ગતિ થાય તો પણ, કે જેમાં મને દુઃખો આવી પડે. પરલોકમાં પણ મને અત્યારે વર્તમાનમાં જેટલી અનુકૂળતાઓ અને સુખની સામગ્રી પ્રાપ્ત થઈ છે એટલી જ કે એથી વિશેષ પ્રાપ્ત થાય, હું પરલોકમાં ક્યાંય દુઃખી તો નહીં થઈ જઉં ને? અહીંથી ક્યાંય ચાલ્યો જઈશ તો ક્યાંય અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા ક્ષેત્રે, એવા અજાણ્યા અન્ય જીવોની સાથે હું દુઃખી તો નહીં થવું ને? એવો પરલોકનો ભય હોય છે. એટલે એવા આલોક અને પરલોક સંબંધીના ભય એ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. પછી વેદનાનો ભય છે, કોઈ પણ વેદના ન થાય, અથવા તો વેદના બીજાને થઈ હોય તો એને જોઈને એને મનમાં એમ થાય કે આવી વેદના મને તો નહીં થાય ને. હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા ગયા હોય એટલે સામી વ્યક્તિની વેદના જુએ એટલે એને એમ થાય કે મને આવું નહીં થાય ને, મને તો આ બીમારી નહીં હોય ને, મને તો આ કેન્સર નહીં હોય ને, મને તો આમ નહીં હોય ને. કેવા ભય! અરક્ષા, પોતે સુરક્ષિત જ રહે એવી અંદરમાં એને મીઠાસ પડી છે. પોતે સુરક્ષિત રહે એવી, કે હું સુરક્ષિત છું ને સુરક્ષિત રહું, એટલે અરક્ષા વિશેની કલ્પના પણ એ કરી શકતો નથી. મને કોઈ રક્ષા પૂરી પાડનાર હોય જ નહીં, હું અસહાય થઈ જઉં અને એને લીધે હું મુશ્કેલીમાં મુકાઈ જઉં, એવો અરક્ષાનો પણ ભય જીવને હોય છે. એવો પ્રસંગ આવે, કોઈક કોઈને ઉપાડી જાય, કોઈક કોઈને લૂંટી જાય, કોઈક કોઈને મારે, ત્યારે એને પણ એમ થાય કે હું પૂરેપૂરો રક્ષિત છું કે કેમ, હું સુરક્ષિત છું ને. અને સુરક્ષા માટે પોતે એ બધા પ્રયત્ન કરે. આ બધા ઇન્સ્યોરન્સ વગેરે લેવાનું કારણ એ એક પ્રકારે અંતરમાં અરક્ષાનો ભય પડ્યો છે ને એટલે છે. અગુપ્તી, મરણ અને આકસ્મિક, એવા પણ ત્રણ ભય હોય છે. મરણનો ભય તો બધાને હોય છે, હું મરી જઈશ તો શું થશે ને, કેવી રીતે મરીશ ને, મરણનો દુઃખ ને, આ બધો તો ભય બધા જીવોને હોય છે. જીવ માત્રને મરણનો ભય હોય છે. સામે આવીને જ્યારે મરણ ભૂરે ત્યારે એ ખ્યાલ આવે કે કેવો ભય લાગે છે. બાકી તો વાતમાં તો કહે કે અમને મરણનો ભય નથી. આકસ્મિક આવી પડેલી ઉપાધિઓનો ભય હોય છે. અગુપ્તિ માં પણ એમ છે કે પોતાની વાત જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બધું ગુપ્ત રહે, કોઈ જાણી ન જાય, એવો એક પ્રકારનો ભય હોય છે. હવે આપણે આઈડેન્ટિટી થ્રેફ્ટની વાત જે કરીએ છીએ ને એ આ અગુપ્તિના ભયમાં આવી જાય છે. આમ થઈ જાય ને તેમ થઈ જાય, મારી આઈડેન્ટિટી બીજા જાણી લે તો આમ થઈ જાય ને, મારું બેંક બેલેન્સ ખલાસ થઈ જાય. ખરેખર એવું હોય છે, ખૂબ શાંત ચિત્તે સમયસારનો અભ્યાસ કરીએ ત્યારે શાંત પડીને વિચાર કરીએ તો આમાંનું કાંઈ પણ હોતું નથી. કોઈ વસ્તુ સાથે આ ભગવાન આત્માને સંબંધ જ નથી. તો પછી એવા વિચારો કરી, એવા વિકલ્પમાં રહેવું, એવી ચિંતામાં રહેવું એ કેટલું યોગ્ય છે? જીનેશ્વર ભગવાનની વાણીમાં જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એને આવા ભય હોય નહીં. જેને ભગવાનની વાણીમાં વિશ્વાસ નથી, ભગવાનમાં વિશ્વાસ નથી, અને માત્ર કે મંદિરમાં દેવ દર્શન કરવા જાય છે તો એ અપેક્ષા સાથે જાય છે કે ભગવાન મને કંઈક આપી દેશે, એ તો બિચારા ભયમાં જ છે, એ તો બિચારા મૂંડ છે. જેણે ભગવાનની વાણીને સાંભળી છે, પ્રત્યક્ષ કે પરોક્ષ ગ્રહણ કરી છે, એને આવો ભય હોય નહીં. અને જેને એ વાણીને આત્મસાત કરી છે એવા સમ્યક દ્રષ્ટિને આવા કોઈ પ્રકારના ભય હોય નહીં, કેમ કે એમને શંકા જ હોતી નથી. આપણે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ ત્યારે આઠ પ્રકારના સમ્યક દર્શનના અંગ છે, સમ્યક દર્શનના આઠ અંગ એનો વિચાર કરીએ છીએ. તો એ કયા અંગ છે? એમાં પહેલું અંગ જે છે એ નિસંકતી છે, એને શંકા હોય નહીં, એ પહેલું અંગ છે. સમ્યક દ્રષ્ટિને કોઈ શંકા હોતી જ નથી. સમ્યક દ્રષ્ટિને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે તો એમાં કોઈક વાત કઈ અપેક્ષાથી કહેવાય છે અને બીજી જગ્યાએ કઈ અપેક્ષાથી કહેવાય છે એના સંબંધી એને ક્યારેક આશંકા થાય, પોતાને સમજાય નહીં તો, પણ શંકા ન થાય. ભગવાનની વાણીમાં શંકા ન થાય, સદગુરુની વાણીમાં એને શંકા ન થાય. અને જે સમ્યક દ્રષ્ટિ થયો છે એને તો બિલકુલ શંકા હોય નહીં. આશંકા થાય, શાસ્ત્રને સમજવું છે, શાસ્ત્રમાં કહેલી વાતને એની અપેક્ષા સહિત બરાબર સમજવી છે, તો એમાં એને પ્રશ્ન થાય, આશંકા થાય. પણ એને એમાં શંકા ન હોય કે આ આમ નથી, કોણ જાણે આ એમ હશે કે નહીં હોય, એવી શંકા એને ક્યારેય હોય નહીં. તીર્થંકર ભગવાનની વાણીમાંથી, જીનવાણીમાંથી આવેલી વાત એને બરાબર સમજાય છે, આત્મસાત કરી છે, એટલે હવે પોતાના સ્વરૂપને જાણે છે, પછી શંકાશે નહીં. એટલે શંકા હોય નહીં, શંકા ન હોય તો ભય ન હોય. શંકા છે તો ભય થાય છે, શંકા જ નથી. પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અનુભવાયું છે પછી શંકા રહેતી જ નથી કે હું શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છું, મારે કાંઈ કરવાનું છે જ નહીં, હું કાંઈ કરી શકતો નથી, હું ત્રિકાળ નાયક છું, નાયક છું, નાયક છું. જગતમાં જે થઈ રહ્યું છે એ બધું થઈ રહ્યું છે અને એને જાણવાવાળો ભગવાન આત્મા હું છું. વર્તમાન પર્યાય મનુષ્યની છે તો છે, અને મનુષ્યની પર્યાયને અનુરૂપ આ શરીર મળ્યું છે તો મળ્યું છે, અને એ શરીરના પૂતગળો કે પરિણમન સહિત છે, અને એનું પરિણમન બે પ્રકારે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. સ્કંધનું પરિણમન છે એ વિભાવ પરિણમન છે, અને પરમાણુનું પરિણમન છે તે એનું સ્વાભાવિક પરિણમન છે, શુદ્ધ પરિણમન છે. આવું પરિણમન આ પૂતગળના સ્કંધ એવા શરીરમાં પણ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, ભલે થાય, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, નાયક છું. જગતના બધા જ જીવો પોતપોતાની યોગ્યતા અનુસાર પરિણમન કરી રહ્યા છે, જે પ્રકારે કરી રહ્યા છે તે પ્રકારે થઈ રહ્યું છે. એનો હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, સૌ પોતપોતાની યોગ્યતા મુજબ બધું જ પ્રાપ્ત કરી રહ્યા છે. કોઈ જીવ ઊંચો નથી, કોઈ નીચો નથી, બધા સિદ્ધ સમાન છે, અને સૌનો પુરુષાર્થ સિદ્ધત્વનો જ છે, અને એ સિદ્ધ દશાને બધા જ પ્રાપ્ત કરે છે. એટલે એમાં મારે કોઈ સાથે અણબનાવ નથી કે કોઈ સાથે વિશેષ બનાવ પણ નથી, મને કોઈની ઈર્ષા પણ નથી, કેમ કે જગતના જીવો પોતે પોતાના કારણે જે પ્રાપ્ત કરે અને હું મારા કારણે પ્રાપ્ત કરું, એમાં કોઈ એકબીજાને નડતું નથી કે કોઈ એકબીજાને ઉપકારી પણ થતું નથી, ત્યારે ઈર્ષા શા બાબતની? હું કરાવું માટે બીજા કરે છે, હું કહું માટે બીજા કરે છે, હું કહું એમ થાય છે, મારા ઉપદેશ પ્રમાણે બીજા ચાલે છે. આવા મિથ્યા અભિમાનો અને મિથ્યા માન્યતાઓનો ત્યાગ કરીને હું તો મારા એકમાત્ર નાયક સ્વરૂપનો જ વિશ્વાસ કરું છું, કેમ કે એની મને પ્રાપ્તિ થઈ છે, પર્યાયમાં એ પ્રગટ થયું છે, એટલે મને ક્યાં કોઈ કાંઈ કોઈ રીતે સ્પર્શે છે, નડે છે, એટલે કે બીજા કોઈ મારામાં કાંઈ કરતા નથી. જીવો પૂતગળો બધાએ પોતપોતાની રીતે બધા બરાબર જ છે, બધાના પરિણમન પણ વ્યવસ્થિત થાય છે, જગતમાં કોઈ અવ્યવસ્થા નથી, બધું વ્યવસ્થિત છે. જીવ જેવા ભાવ કરે છે એવા ભાવ પ્રમાણે આશ્રવ અને બંધ એને થાય છે, અને એવા કર્મ બંધાય છે, અને એવા કર્મના ઉદય આવે છે, એટલે એવા સંયોગો પણ સર્જાય છે. આ બધું બિલકુલ વ્યવસ્થિત થઈ રહ્યું છે, એમાં ક્યાંય કોઈ અન્યાય નથી, અન્યાય નથી, એમાં કોઈ અન્યાય નથી, બધું ન્યાયપૂર્વક જ છે. જેવા ભાવ કર્યા છે એવા આશ્રવ થયા છે, એવા બંધ થયા છે, એટલે અન્યાયનો પ્રશ્ન ક્યાં છે? દેખીતું દેખાય કે આ બધો અન્યાય છે, પણ ક્યાંય અન્યાય નથી. એવા અન્યાય સામે લડવાના વિકલ્પો અને વિચારોમાં હું મારા સ્વરૂપમાંથી ચલિત થઈ જાઉં છું, અને એમ થતા મને પણ આશ્રવ અને બંધ થાય છે. મારા સ્વભાવ ભાવે ન રહેવાનું કારણ મારી મિથ્યા માન્યતા છે. મને એમ છે કે જગતમાં આ બધું અન્યાય થઈ રહ્યો છે, જગતમાં આ ખોટું થઈ રહ્યું છે, જગતમાં આ બરાબર નથી થઈ રહ્યું, પણ એમ નથી. જગત વ્યવસ્થિત છે, માત્ર હું જ વ્યવસ્થિત થાઉં તો બસ છે. વ્યવસ્થિત કઈ રીતે થવાય? જીનેશ્વર ભગવાનની વાણીમાં પૂરેપૂરી શ્રદ્ધા કરીને વ્યવસ્થિત થવાય. જીનેશ્વર ભગવાનની વાણીમાં પૂર્ણપણે વિશ્વાસ સ્થાપીને વ્યવસ્થિત થવાય. જીનેશ્વરની વાણીને બરાબર સમજી વિચારી અને આત્મસાત કરવાથી કોઈ શંકાને સ્થાન રહેતું નથી અને બધું બરાબર વ્યવસ્થિત લાગે છે. અને એવા વ્યવસ્થિત પરિણમનને માત્ર હું જોઉં છું અને એ જોવામાં મને કોઈ રસ નથી, હું તો મારા ભગવાન આત્માને જોઉં છું. આવો વિચાર વારંવાર કરવાની જરૂર છે. આવો વિચાર સૂતા પહેલા અવશ્ય કરવો, જેથી દિવસ દરમિયાનમાં જે અનેક પ્રકારના વિકલ્પો થયા હોય એ વિકલ્પોની લાળ આગળ લંબાય નહીં અને ચિત્ત શાંત થઈ જાય. અને પ્રાતઃકાળે સવારે જ્યારે આપણે ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ ત્યારે બહુ શાંતિથી એ પુરુષાર્થ સરસ રીતે થાય. એટલે ભલે સમ્યક દર્શન થયું નથી તો પણ આપણે સમ્યક દર્શનના 8 અંગોનો વારંવાર વિચાર કરવો અને એમાંનું આ પહેલું અંગ જે નિસંકતિ છે એને કેળવવાનો પ્રયત્ન કરવો. 8 અંગોની વાત આવી છે એટલે આજે વિસ્તાર નહીં કરીએ, પણ સહેજ યાદ તો કરી લઈએ કે સમ્યક દર્શનના 8 અંગો કયા છે. નિસંકતિ, નિકાંક્ષિત, કાંક્ષા ન હોય તે, નિર્વિચિકિત્સા, અમૂંડ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આપણે આના વિશે તો ઘણી વખત વાત કરી છે શિબિરમાં, ઘણી વાર એ વિષય આપણે લીધો છે, આજે એ વિષય નથી લેતા. આપણે નિસંકતિ, શંકા ન હોય, અને શંકા ન હોય એટલે ભય પણ ન હોય એ વાત આપણે તો આજે કરી રહ્યા છીએ. અહીંયા મૂળ ગાથામાં એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવો નિસંક હોય છે અને તેથી એ નિર્ભય હોય છે. ટીકામાં પણ આપણે ગઈકાલે એ વાત લીધી કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વે કર્મોના ફળ પ્રત્યે નિરઅભિલાષા હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. સમ્યક દ્રષ્ટિઓ કર્મ પ્રત્યે, ક્રિયાઓ કરવા પ્રત્યે, કાર્ય થાય છે તેના પ્રત્યે કોઈપણ જાતની અપેક્ષા વિના વર્તે છે. એમાં એમને કરતા કે ભોગતા ભાવ નથી એટલે નિરપેક્ષપણે વર્તે છે. નિરપેક્ષપણે વર્તે છે એટલા માટે કે એ એમાંથી કોઈ ઈચ્છા રાખતા નથી એટલે નિરઅભિલાષી છે. એ અભિલાષા રહિત છે એટલે નિકાંક્ષિત. જે બીજી વાત આપણે કરી એ નિકાંક્ષિતપણું પણ આમાં સાથે લઈ લીધું છે. નિસંકિત અને નિકાંક્ષિત એવા બે સમ્યક દર્શનના અંગને આ ટીકામાં સમાવી લેવામાં આવ્યા છે. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વકર્મમાં ફળ પ્રત્યે નિર્વિલાસ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિસંક, દ્રઢ નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ યોગ્યપણે ગણવામાં આવે છે, એમ સંભાવના કરવામાં આવે છે, એમ એમાંથી આપણને ફલિત થાય છે. અને આ ગાથા પછીથી 7 પ્રકારના ભયની વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ રૂપે કહી છે અને એ એક પછી એક આપણે કળશ લઈશું. તે પહેલા પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપરના પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાન નંબર 443, ગાથા 228, ટીકા ઉપરનું પ્રવચન. ટીકાની વાતને લઈને ગુરુદેવ સમજાવે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્ભિલાષ હોવાથી, ગુરુદેવ કહે છે જોયું, સમ્યક દ્રષ્ટિઓ એમ બહુવચન વાપર્યું છે. સમ્યક દ્રષ્ટિ નહીં પણ સમ્યક દ્રષ્ટિઓ એમ બહુવચન વાપર્યું છે ને, કેમ? કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવો અનેક છે. સમ્યક દ્રષ્ટિ જીવો અનેક છે, અલ્પ છતાં અનેક છે એમ સૂચવવા બહુવચન કહ્યું છે. જો અલ્પ છે, જીવનો વિચાર કરીએ તો કેટલા જીવો, અનંત જીવો, એ અનંત જીવોના પ્રમાણમાં સમ્યક દ્રષ્ટિ કેટલા? તો કે અલ્પ, અતિ અલ્પ. પણ છતાંય અનેક છે, સમ્યક દ્રષ્ટિઓ છતાં પણ અનેક છે, કેટલાય છે, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે. તિર્યંચમાં પણ સમ્યક દ્રષ્ટિ છે, દેવમાં પણ સમ્યક દ્રષ્ટિ છે, મનુષ્યોમાં પણ સમ્યક દ્રષ્ટિ છે. સૌથી વધારે સંખ્યા તિર્યંચની છે. નારકીમાં પણ સમ્યક દ્રષ્ટિ છે. આપણે સંખ્યાનો વિચાર કરીએ તો મનુષ્યો કરતા અસંખ્યાત ગણા નારકી છે, અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવો છે, અને દેવો કરતા અસંખ્યાત ગણા તિર્યંચ છે. એ ચારેય ગતિમાં સમ્યક દ્રષ્ટિઓ તો છે. એટલે ગુરુદેવે એ વાત તરફ આપણું લક્ષ દોર્યું છે કે ભાઈ, આ સમ્યક દર્શન મોંઘું છે, છતાંય જીવોએ પ્રાપ્ત કર્યું છે. તું પ્રમાદમાં પડી અને સમ્યક દર્શન પ્રગટ નથી કરતો, એ તારો પોતાનો દોષ છે. અનેક સમ્યક દ્રષ્ટિ છે, તું જ રહી ગયો. આઠ આટલા જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે, અને સમ્યક દર્શન પ્રગટ કરવામાં કોઈ ગતિ સારામાં સારી કહી શકાય, સારામાં સારી એટલે એ અપેક્ષા કે જ્યાં સમ્યક દર્શન સહેલાઈથી થઈ શકતું હોય, એવી જો કોઈ ગતિ હોય તો મનુષ્યની ગતિ છે. મનુષ્ય ગતિમાં એને બધું મળ્યું છે, એટલે ત્યાં એને અનુકૂળતાઓ પૂરતી છે કે જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે. અને એમાં પણ જેને જૈન દર્શન મળ્યું છે, જિનેશ્વર ભગવાનની વાણી સહજ રીતે એને ઉપલબ્ધ થઈ છે, એને માટે તો હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી કે સમ્યક દર્શન પ્રગટ ન કરે. આટલું મળ્યું હોય અને સમ્યક દર્શનનો પુરુષાર્થ જો નથી કરતો તો એના જેવો મૂંડ મિથ્યા દ્રષ્ટિ પાપી બીજો કોઈ નથી. આટલું મળ્યું છતાં પણ એ પોતે સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ જ નથી કરતો, એ ક્યારે છૂટશે? એ ક્યારે સમ્યક દર્શન પ્રગટ કરશે? બધી જ અનુકૂળતાઓ હોવા છતાં પણ એ નથી કરતો તો એ ક્યારે કરશે? ગુરુદેવ એ તરફ આપણું લક્ષ દોર્યું છે કે જુઓ ભાઈ, સમ્યક દ્રષ્ટિ જીવો ઘણા છે, અનેક છે, અને એટલા માટે આ ગાથામાંથી એ વાત એમણે કાઢીને આપણને સમજાવી કે સમ્યક દ્રષ્ટિઓ એમ બહુ વચન વાપર્યું છે. આગળ કહે છે ગાથાની વાત કરતા 444માં પાના ઉપર કે તેઓ સર્વ કર્મોના ફળ પ્રત્યે, એટલે પુણ્યના ફળ પ્રત્યે અને પાપના ફળ પ્રત્યે નિર્ભિલાસી છે. જેમ પાપના ફળ પ્રત્યે નિર્ભિલાસી છે, તેમ પુણ્યના ફળ પ્રત્યે પણ નિર્ભિલાસી છે. પુણ્ય કે પાપના બેમાંથી કોઈ ફળ પ્રત્યે એમને કોઈ ઈચ્છા આકાંક્ષા અભિલાષા છે જ નહીં. સર્વ કર્મોના કયા છે ને, એટલે પાપ અને પુણ્ય બંને આવી ગયા. કર્મફળ નામ ક્રિયા અને પ્રાપ્ત સામગ્રી ઇત્યાદિ પ્રત્યે સમ્યક દ્રષ્ટિઓ નિર્ભિલાસી છે, નિર્વાંછક છે. કહે છે કારણ કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્ભિલાસી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિસંદારૂણ દ્રઢ નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે. એક તો શંકા નથી અને બીજું આકાંક્ષા કે ઈચ્છા પણ નથી, અભિલાષા નથી. કર્મ પ્રત્યે કોઈ અભિલાષા નથી, માટે એ નિરપેક્ષપણે વર્તે છે, કોઈ અપેક્ષા વિના એ વર્તે છે. અપેક્ષા વિના વર્તે છે એટલે કાર્ય જે થાય છે તે થાય છે, એ દ્વારા પોતાને કંઈ પ્રાપ્ત કરવું છે એમ જ્ઞાનીને અભિલાષા ઈચ્છા આકાંક્ષા હોતી નથી. એટલે એ રીતે એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી પોતે જાણતા હતા કે પોતે કોણ છે. પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરીને સમ્યક દ્રષ્ટિ થયા હતા, એ પોતે પોતાના સ્વરૂપને જાણતા હતા અને દ્રષ્ટિ ત્યાં જ રહેતી હતી, છતાં હીરાનો વેપાર થતો હતો એને એ જોઈ રહ્યા હતા. એના એ જ્ઞાતા દ્રષ્ટા માત્ર હતા, એટલે જે ક્રિયા થતી હતી, જે કર્મ થઈ રહ્યું હતું એના પ્રત્યે એ નિરપેક્ષપણે વર્તતા હતા, કોઈ અપેક્ષા નહીં. હીરાનો વેપાર થવા કાળે થાય છે. એક પ્રસંગે એક વખત એવું બન્યું કે એમની સાથે કોઈક બીજા વ્યક્તિ હતા અને એ હીરાના પડીકા વગેરે એને કંઈક લઈને એ નીકળતા હતા, ત્યારે એમ કહ્યું કે જોજો કંઈ રહી ન જાય. તો કૃપાળુદેવે એમ જવાબ આપ્યો કે અમારું હોય એ રહે નહીં, અને જે રહે, જે રહી જાય એ અમારું હોય. હીરાનું પડીકું અમારું ક્યાં છે? રહી જાય તો એ અમારું છે નહીં, અને જે અમારું છે તો અમારી સાથે જ આવે છે. અમારું શુદ્ધ સ્વરૂપ, નિર્મળ નાયક નાયક સ્વરૂપ છે, એ કાંઈ રહી જવાનું નથી, એ રૂપે તો અમે રહ્યા છીએ. એટલે એવા નિરપેક્ષપણે જ્ઞાનીઓ વર્તે છે અને શંકા પણ નથી. હવે શંકા નથી અને અપેક્ષા નથી, એટલે અપેક્ષા નથી એટલે પછી ભય ક્યાં રહ્યો? અપેક્ષા છે એટલે ભય છે. આ લોકમાં પણ અપેક્ષા છે, પરલોકને વિશે પણ અપેક્ષાઓ રહી છે, અને અપેક્ષાઓ પ્રાપ્ત નહીં થાય તો, અપેક્ષા પ્રમાણે બધું નહીં મળે તો, એટલે ભય લાગે છે. અહીંયાથી ક્યાંક જવું છે તો પછી એના રિઝર્વેશન નહીં મળે તો. પણ જેને અપેક્ષા જ નથી કે જે થાય છે તે થાય છે, થવાનું હશે તેમ જ થાય છે, એ સાથે હું ભગવાન આત્મા ક્યાંય જોડાતો નથી, મારે ને એને કાંઈ સંબંધ નથી, શરીર જ્યાં જવાનું છે ત્યાં જ જશે, શરીરના ભૂતગળના જે પરિણામો થઈ રહ્યા છે તે જ થાય છે, સ્કંદનું પરિણામ જેમ થાય છે તેમ થાય છે, એટલે એને અપેક્ષા જ નથી. તો પછી અપેક્ષા નથી તો નાના પ્રકારના ભય પણ ક્યાંથી હોય? શરીર સારું રહેવું જોઈએ એવી અપેક્ષા આપણે લઈને જન્મીએ છીએ. શરીર જે પૂતગળ છે, પરમાણુઓનો સ્કંદ છે, એ સારો રહેવો જોઈએ, એનું કાર્ય બધું વ્યવસ્થિત ચાલવું જોઈએ, ફિઝિયોલોજી ક્યાંય ડિસ્ટર્બ થવી ન જોઈએ, એનાટોમીમાં ક્યાંય ફેરફાર થવો ન જોઈએ, એવી અપેક્ષા સહિત જીવન આપણે વિતાવીએ છીએ. એટલે જ રોગનો ભય લાગે છે, મૃત્યુનો ભય લાગે છે. જો અપેક્ષા નથી તો ભય ચાલ્યો જાય છે. પહેલી વાત તો એ કરી કે શંકા નથી, અને બીજી વાત અપેક્ષાની કરી. બંને વાત સાથે હોય એને જ ભય ન હોય. નિરપેક્ષપણું સમજવા જેવું છે. એટલે જ સમ્યક દર્શનમાં મુખ્ય બે અંગ જો પહેલા જે લીધા છે, નિશંક્તિ અને નિકાંક્ષા, બે અંગને પહેલા લેવામાં આવ્યા. નિશંક્તિ પહેલું અંગ લીધું, બીજા અંગ તરીકે નિકાંક્ષા લીધું. શંકા રહીતપણું અને આકાંક્ષા રહીતપણું એ બંને હોય એને ભય ક્યાંથી હોય? એટલે સાતમાંથી એક પણ પ્રકારનો ભય જગતમાં ક્યાંય કોઈ પ્રકારનો ભય એને લાગતો નથી. અને એ વાત અહીંયા ગુરુદેવે પણ સમજાવી છે, ગાથામાં પણ એમ જ કહ્યું છે કે એ નિરભિલાષી છે એટલે એને નિરપેક્ષપણું છે, કોઈ ઈચ્છા નથી, આકાંક્ષા નથી, એમાંથી કોઈ અપેક્ષા જ નથી. તમને અપેક્ષા છે એટલે પછી શંકા થાય છે, અને શંકા થાય છે એટલે ચિંતા થાય છે. અને જો તમે જે શંકા સેવી છે કે આમ થઈ જશે તો, એ જો કદાચ સાચી પડે તો તમે ખૂબ ભયભીત થઈ જાઓ છો, શાંતિનો ભંગ થઈ જાય છે. તમે એમ માન્યું હોય કે આ પૈસા આવવાના છે, એનો ચેક ગુમ થઈ જાય તો, એની ચિંતામાં હો છો, ત્યારથી ભય પામો છો. અને સાચે જ જો એવું બને કે ચેક નથી આવતો, ખોવાઈ જાય છે, તો દુઃખી દુઃખી થઈ જવાય છે, અશાંતિ થઈ જાય છે. પણ જ્ઞાનીને કાંઈ નથી. જ્ઞાની એની અપેક્ષા રાખતા જ નથી. પરમાં શું થાય છે એના પ્રત્યે એ નિરપેક્ષ છે, એમાંથી એને કાંઈ અપેક્ષા છે જ નહીં. પરનું કાર્ય પર કરે અને એથી મને કાંઈ ફાયદો કે નુકસાન છે જ નહીં, એવી જ એની ગણતરી છે, એવી જ એની શ્રદ્ધા છે, એવી એની માન્યતા છે. એને એમાંથી કાંઈ થતું નથી, અશાંતિ પણ નથી થતી, અને આવે એવો ચેક આવે તો એમાં સુખનો પણ કોઈ આભાસ થતો નથી. સુખ અને દુઃખ જે છે એ કેવા છે? એ કાલ્પનિક છે. જેને આત્માનો વિશ્વાસ આવ્યો છે, પોતાના સ્વરૂપનો વિશ્વાસ આવ્યો છે, પોતાના સ્વરૂપમાંથી શાંતિ આનંદનો અનુભવ થયો છે, એને એવા કાલ્પનિક સુખ દુઃખની વાત હોતી નથી. આ નિરપેક્ષપણાની વાત કરી રહ્યા છીએ આપણે, કે અપેક્ષાઓ, આપણી અપેક્ષાઓ, અને એ અપેક્ષા મુજબ નહીં થાય તો એમ કરીને આપણે ચિંતા અને ભયમાં મુકાઈએ છીએ, અને જ્યારે એ અપેક્ષા પ્રમાણે નથી થતું તો અશાંતિ અશાંતિ અશાંતિ, કેટલી અશાંતિ થઈ જાય છે. જિનેશ્વર ભગવાન કહે છે કે ભાઈ તું એવી અપેક્ષા શા માટે રાખે છે? પર પદાર્થો ઉપર તારો કોઈ કાબુ કંટ્રોલ નથી. તને એમ છે કે તું પરના કાર્યો કરે છે અને પરના કાર્યો તું ઈચ્છે એમ થવા જોઈએ, એવી તારી ગણતરી ને એવી માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી તું દુઃખી જ રહીશ. કેમ કે પર માંથી તને કંઈક પ્રાપ્ત કરવું છે, અથવા તો પર તારું કંઈ અહિત કરે છે એવી માન્યતા તને છે, એટલે પર તારું અહિત ન કરે એવી પણ તારી અપેક્ષા છે. પરમાંથી કંઈક પ્રાપ્ત કરવાની અપેક્ષા છે, અને બીજા પર તારું અહિત ન કરે એવી પણ અપેક્ષા છે. એ બંને અપેક્ષાઓ પાયા વિનાની છે. દિનેશ્વર ભગવાન તો એમ કહે છે કે પર તારું કાંઈ કરી શકતા જ નથી, તું પરનું કાંઈ કરી શકતો નથી. આ વાતનો જો તને સ્વીકાર થયો છે તો તને નિરપેક્ષ પણ આવે, અને નિરપેક્ષ જે છે એ જ ભયથી રહિત છે. ગુરુદેવે આ વાત સમજાવી છે કે તેથી તેઓ ખરેખર દ્રઢ નિશ્ચય વાળા છે અને અત્યંત નિર્ભય છે. ગુરુદેવ કહે છે કે નિઃશંક હોવાથી તેઓ અત્યંત નિર્ભય છે. નિઃશંક હોવાથી તેઓ અત્યંત નિર્ભય છે. જો કહે છે કે પરમાધામી શરીરને અગ્નિમાં નાખે, પરમાધામી એટલે નરકની અંદર જે જીવો છે એને જે શિક્ષા કરતા હોય છે એને પરમાધામી કહેવાય છે. પરમાધામી શરીરને અગ્નિમાં નાખે અને શરીરના પારાના જેમ ટુકડા થઈ જાય ને એવી રીતે થઈ જાય, ભૂક્કા થઈ જાય, નાના નાના પાટ પડી જાય. પારો કેવો હોય, પ્રવાહી રૂપે હોય, અને એને એને આપણે તોડીએ એટલે બે ભાગ થાય, વધારે તોડીએ ચાર થાય, આઠ થાય, દસ થાય, ઝીણા 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 ઝીણાના કેટલાય ભાગ એના થઈ જાય, અને પછી પાછા એ બધાને ભેગા કરીએ એટલે પાછું આખું એક રૂપ એક બની જાય, એક દળ બની જાય. એવી રીતે નારકીનું શરીર હોય છે એ એવા પ્રકારનું હોય છે. એ નારકીનું શરીર જે છે એને અગ્નિમાં નાખે, કાપી નાખે, બધું કરે એટલે એવા એના ટુકડા થઈ જાય અને પછી પાછું ફરીથી જોડાય. એટલે કહે છે કે પરમાધામી શરીરને અગ્નિમાં નાખે અને શરીરના પારાના જેમ ભૂક્કા થઈ જાય છે તેમ ભૂક્કા થઈ જાય તો પણ મને કાંઈ છે નહીં, હું તો છું તે છું, મારું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વભાવરૂપી શરીર કોઈથી હણાય એવું નથી, એમ એ સમ્યક દ્રષ્ટિ નિઃશંક અને દ્રઢ નિશ્ચય વાળા હોય છે. આ કોની વાત કરી? આ સૈનિક મહારાજાની વાત કરી, આ કૃષ્ણ ભગવાનની વાત કરી, અને એમના જેવા અનેક નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિઓની વાત કરી. જે જીવ સમ્યક દ્રષ્ટિ છે અને વર્તમાનમાં એ નરકમાં છે તો નરકની પીડા સહન કરી રહ્યા છે એમને આ પરમાધામી અગ્નિમાં નાખે, કાપી નાખે, વાળી નાખે, કંઈક પ્રકારે એને દુઃખ પહોંચાડે, પણ તે છતાંય એ શરીર જે છે એ શરીર મારું નથી, હું શરીરથી જુદો છું, હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, આ શરીર એ હું નહીં, હું તો જ્ઞાન શરીરી છું, અને જ્ઞાન શરીરી છું એટલે હું હણાતો નથી, કપાતો નથી, હું અગ્નિમાં નાશ પામતો નથી. આવી દ્રષ્ટિ એ નારકી સમ્યક દ્રષ્ટિની હોય છે, નરકમાં રહ્યા છે એવા સમ્યક દ્રષ્ટિની છે, અને એમ થતા એમને એ આવી પડેલા ઉપદ્રવો, પરિષહો, ઉપાધિઓ, જે કંઈ બધું છે, દુઃખ છે, એ બધાની નિજરા થઈ રહી છે અને નવા કર્મ બંધ પડતા નથી. એટલે સમ્યક દ્રષ્ટિ નારકી દરેક સમયે ઘણી નિર્જરા કરે છે. એ વાત અહીંયા તો કરી છે. મારું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વભાવી રૂપ શરીર કોઈથી હણાય એવું નથી, એમ સમ્યક દ્રષ્ટિઓ નિઃશંક અને દ્રઢ નિશ્ચય વાળા હોય છે. આ શરીર તો હણાય, કેમ કે એ તો હણાવા યોગ્ય છે, પણ હું તો અનાદિ અનંત અવિનાશી તત્વ છું. આવો નિઃશંક દ્રઢ નિશ્ચય જેમને થયો છે તે સમ્યક દ્રષ્ટિઓ અત્યંત નિર્ભય છે એમ કહે છે. બહુ સરસ વાત મૂકી દીધી અહીંયા તો. ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માનું જેને ભાન થયું છે, એમ વેદન થયું છે, અતિન્દ્રિય આનંદનું વેદન જેને થયું છે, એવા સમ્યક દ્રષ્ટિ નિઃશંક છે અને કોઈ પણ જાતની અભિલાષા વિનાના છે, નિરપેક્ષ છે, માટે ભયથી રહિત છે. અને હવે ભયની વાત આગળ આવશે. હવે સાત પ્રકારના ભયની વાત કળશરૂપ કાવ્યોમાં કહેવામાં આવે છે. તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય છે. એટલે કળશ 155માં આ લોકનો ભય અને પરલોકનો ભય સમ્યક દ્રષ્ટિને હોતો નથી એ વાત કરશે, અને કેવી રીતે નક્કી હતો એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને કહેશે. સમ્યક દ્રષ્ટિ નિઃશંક અને નિર્ભય કયા ને, તેથી તેમને એ સાત ભયનો અભાવ છે, અને એ વાત હવે પછી એક કળશમાં કહે છે. તો આપણે પહેલો કળશ લઈએ, કળશ 155. લોકઃ શાશ્વત એક એષ સકલવ્યક્તો વિવિક્તાત્મન ચિલોકમ સ્વયમેવ કેવલમયમ એલોકયતિક્તઃ. લોકો એમ ન તવા પરસ્તદ પરસ્તસ્યાસ્તિ તદ્ભિહી કુતો નિષત સતતમ સ્વયં સસહજમ જાનમ જ્ઞાનમ સદા વિંદતિ. કળશના અર્થમાં અહીંયા કહે છે કે આ ચિત્ત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો અર્થાંત પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો શાશ્વત એક અને સકલ વ્યક્ત લોક છે. એશ વિવિક્તાત્મન શાશ્વત એક સકલ વ્યક્ત લોક. એટલે આ ચિત્ત સ્વરૂપ લોક જ કયા લોકની વાત કરી છે? મધ્યલોક ને અધોલોક ને એમ નહીં, પરંતુ ચિત્ત સ્વરૂપ લોકની વાત કરી છે. કયા લોકની વાત કરી છે? પોતાના ભગવાન આત્માની વાત અહીંયા તો કરી છે કે આ ચિત્ત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો શાશ્વત એક અને સકલ વ્યક્ત સર્વકાળે પ્રગટ એવો લોક છે. જો લોકની વાત અહીંયા કરી છે, પણ કયા લોકની વાત કરી છે? પોતે ભગવાન આત્મા પોતાનામાં રહ્યો છે, એ પોતે પોતાના લોકમાં રહ્યો છે. જગતમાં જે લોકની વાત છે એ લોકની વાત નથી, એ લોકમાં એ રહ્યો જ નથી, એ પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યો છે. એ લોકમાં રહ્યો છે એમ કહેવું એ તો વ્યવહાર નયનું કથન છે. લોકાકાશમાં જીવ રહ્યા છે એમ કહેવું એ પણ વ્યવહાર નયનું કથન છે. જીવ પોતે પોતાનામાં જ છે, બીજે ક્યાંય નથી. ક્ષેત્ર અપેક્ષાએ આપણે એમ કહીએ કે આ જ ક્ષેત્રને વિશે, એટલે લોકાકાશના જે પ્રદેશ છે એને વિશે આ જીવ પણ રહ્યો છે અને પૂતગળો પણ રહ્યા છે, આ બધું આપણે કહીએ છીએ, એ પણ વ્યવહાર નયનું કથન છે. ખરેખર ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ પોતે પોતાનામાં જ રહ્યો છે. એટલે કહે છે કે આ ચિત્ત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો અર્થાંત પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો શાશ્વત કાયમ રહેવાવાળો એ લોક છે. એ એક જ એનો શાશ્વત લોક છે. અને એ કેવો છે? પાછો સકલ વ્યક્ત સર્વકાળે પ્રગટ એવો લોક છે. કારણ કે માત્ર ચિત્ત સ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે, અનુભવે છે. યત કેવલમ ચિત્તલોકમ અયમ સ્વયમેવ એકક લોકયતિ. એ માત્ર ચિત્ત સ્વરૂપ લોકને સ્વયમેવ પોતે અવલોકે છે, અનુભવે છે. કારણ કે માત્ર ચિત્ત સ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે, અનુભવે છે. આ ચિત્ત સ્વરૂપ લોક જ તારો છે, તેનાથી બીજો કોઈ લોક, આ લોક કે પરલોક તારો નથી એમ જ્ઞાની વિચારે છે. તદ અપરહ અયમ લોક અપરહ તવ ન. અને આગળ પણ કહે છે કે તસ્ય તદ્ભિહી કુતઃ અસ્તિ સહ સ્વયં સતતમ નિઃશસ્તમ સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. એટલે કે આ લોક કે પરલોક તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે. તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને, પોતાના જ્ઞાન સ્વભાવને સદા અનુભવે છે. કેટલી સરસ વાત કરી! કેમ એ નિશંકિત થયો છે? કેમ એ નિર્ભય થયો છે? કેમ કે એ બીજે ક્યાંય છે જ નહીં. એ આ મધ્યલોકમાં પણ નથી, ઉધ્વલોકમાં પણ નથી, અધોલોકમાં પણ નથી. એ આ લોકાકાશમાં પણ નથી. એ તો પોતે પોતાના આ બધાથી ભિન્ન એવા ચિત્ત સ્વરૂપી જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં જ રહ્યો છે. એ જ એનો લોક છે. અને એ લોક સર્વકાળે હંમેશને માટે શાશ્વત છે અને પ્રગટ છે. એવા લોકને વિશે એ રહ્યો છે. આ ચિત્ત સ્વરૂપ લોક જ જે સર્વથી ભિન્ન છે એવો ભગવાન આત્મા, એ જ એનો લોક છે. એમાં જ એ રહ્યો છે, એ એને પ્રગટ છે. અને ચિત્ત સ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયંમેવ પોતે અવલોકે છે, એટલે કે એને એ અનુભવે છે, પોતાના સ્વરૂપને જ અનુભવે છે, એટલે બહારમાં ક્યાંય એની દ્રષ્ટિ જતી જ નથી. આ લોકાકાશમાં રહેલા અનંત પદાર્થો પ્રત્યે એની દ્રષ્ટિ જતી જ નથી, એ પોતે પોતાને જ અનુભવે છે. પર તરફ દ્રષ્ટિ જાય તો પરમાં કાંઈક કરવાના અથવા તો પર દ્વારા પોતામાં કાંઈક થાય એવા વિકલ્પ ઉઠે. પર તરફ દ્રષ્ટિ જાય તો પરમાં પોતે કાંઈક કરે અથવા તો પર પોતાનામાં કાંઈક કરે એવા વિકલ્પ ઉઠે. અને એ બંને વિકલ્પો છે એમાં અપેક્ષાઓ રહેલી છે, એમાં ભય રહેલો છે, એટલે જ્ઞાની તો એનાથી મુક્ત છે. કેમ કે એને એવા વિકલ્પ છે નહીં, પોતે પોતામાં જ છે. આ જ્ઞાની આત્મા સ્વયંમેવ એકલો પોતાને જ અનુભવે છે, પોતાને જ અવલોકે છે, એ ચિત્ત સ્વરૂપ લોકમાં જ રહ્યો છે. આ ચિત્ત સ્વરૂપ લોક જ મારો છે એમ એ પોતે જાણે છે અને એમ અનુભવે છે. અને એવા પોતાના ચિત્ત સ્વરૂપ લોકથી બીજો કોઈ અન્ય લોક કે પરલોક એ પોતાનો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, માને છે અને શ્રદ્ધે છે. તેથી જ્ઞાનીને આ લોક તથા પરલોકનો ભય નથી, એટલે નિરંતર એ નિઃશંક વર્તતો થતો પોતે સહજ પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને સદાય અનુભવે છે, એટલે એ તો શાશ્વત આનંદને જ અનુભવે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં, આ ભવમાં આપણે જીવીએ ત્યાં સુધી આ બધી અનુકૂળ સામગ્રી મળી છે ને, કોમ્પ્યુટર મળ્યા છે ને, કાર મળી છે ને, આ બધા પૈસા મળ્યા છે ને, ઘર મળ્યું છે, તો કે આ બધી સામગ્રી રહેશે કે નહીં રહે એવી ચિંતા કોને હોય? મિથ્યા દ્રષ્ટિને હોય. જેને એ મળ્યું છે એમ છે એને એની ચિંતા છે, પણ જેને એમ છે કે આ મને મળ્યું જ નથી એને ક્યાં એને એની ચિંતા રહે છે? પોતાને મળ્યું છે તો પછી આ રહેશે કે નહીં રહે એવી ચિંતા રહે, પણ જે એમ માને કે મને ક્યાં મળ્યું છે તો પછી એને ક્યાં ચિંતા રહે? મળ્યું જ નથી તો પછી એને ગુમાવવાની ચિંતા ક્યાં છે? પંડિતજી કહે છે કે આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પર ભવમાં મારું શું થશે એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. પરલોકમાં પણ મને આવી સામગ્રી મળે એવી જેને ઈચ્છા અભિલાષા આકાંક્ષા હોય એને ચિંતા રહે, પણ જે પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે એને ક્યાં પરલોકમાં ક્યાંય બહાર રહેવું છે કે બહારમાંથી સામગ્રી પ્રાપ્ત કરવી છે? ગમે તે ક્ષેત્રને વિશે હોય એથી શું ફેર પડે છે? પોતે તો પોતાનામાં જ રહ્યો છે, બહારના ક્ષેત્ર સાથે પોતાને કાંઈ સંબંધ નથી. એટલે એવા સમ્યક દ્રષ્ટિને પરલોકમાં સામગ્રી પ્રાપ્ત કરવા માટે કોઈ ચિંતા હોતી નથી, એને કોઈ ભય હોતો નથી કે પરલોકમાં શું મળશે, કેવા સંયોગો મળશે, શું થશે, કેમ થશે, આવો કોઈ ભય હોતો નથી, એ નિર્ભય છે. પરભવમાં મારું શું થશે એવી ચિંતા રહે એ પરલોકનો ભય છે. અને જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે, આ ચૈતન્ય સ્વરૂપ છે એ જ મારો લોક છે, બીજો કોઈ મારો લોક નથી, આ લોક કે પરલોક કોઈ મારા નથી, મારો તો આ મારો લોક છે, આ ચૈતન્ય જ મારો લોક છે, નિત્ય એ જ એક લોક છે, એમાં જ હું વિચરું છું, એમાં જ હું રહ્યો છું, એમાંથી જ મને જ્ઞાન આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે અને એ સર્વકાળે પ્રગટ છે, આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી, આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી, કોઈથી એને નુકસાન પહોંચતું નથી, આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? પોતાનો લોક તો સુરક્ષિત જ છે, એની રક્ષા કરવાની પણ કોઈ પાસેથી એને અપેક્ષા નથી, એને રક્ષિત કેમ રાખવો એની પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એ લોકને અન્ય બીજો કોઈ બગાડી શકે એમ નથી. કોઈ પર આવીને મારા આ ચૈતન્ય પ્રભુને નુકસાન પહોંચાડે એ શક્ય જ નથી. હું ભગવાન આત્મા ત્રિકા નાયક નાયક છું, સિદ્ધ સમાન છું, એવું તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું છે. સિદ્ધ ભગવાનની વાણીમાં એ વાત આવી છે એટલે એને કોઈ બગાડી શકે એ શક્ય જ નથી. એમ એ નિઃશંક છે, એમ એ નિઃશંક છે માટે નિર્ભય છે. એવો જ્ઞાની તો પોતાને માત્ર જ્ઞાન સ્વરૂપ જ સમજે છે, પોતાને સ્વાભાવિક જ્ઞાન રૂપે અનુભવે છે. બહુ સરસ વાત પંડિતજીએ સમજાવી અને ગુરુદેવે આ કળશ 155 ઉપર આપેલ પ્રવચનના અંશ પણ આપણે લઈએ. પાના નંબર 444 ઉપર કળશ 155 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે આ કહેતા જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે તે આ ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ મારો લોક છે. જો એમ કહ્યું છે ને એસવ કરીને જ્યાં વાત કરી છે ત્યારે જાણે કે પોતાને સ્પષ્ટ છે એમ એમાં ભાવ છે. આ પોતાને જે પ્રાપ્ત થયું છે, પોતે જે અનુભવ્યું છે એની જે વાત કરે છે એ હંમેશા આ રીતે વાત કરે. એસવ જ્ઞાની પુરુષો આ રીતે વાત કરે. આ એમને પ્રત્યક્ષ છે, એમને કઈ કલ્પના કરીને વાત કરી છે એમ નથી, માત્ર શબ્દો નથી. આ કહેતા એ અનુભવે છે એને. આ કહેતા જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે, ગુરુદેવને પણ જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને પણ જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે, કુંકુંદાચાર્ય ભગવાનને પણ જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે, એવો આ જ્ઞાનમાં જે પ્રત્યક્ષ છે તે આ ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ મારો લોક છે એમ જ્ઞાની જાણે છે. કહે છે આ ચિત્ત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો, અર્થાત પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો, શાશ્વત એક અને સકલ વ્યક્ત સર્વકાળે પ્રગટ એવો લોક છે. આ ચિત્ત સ્વરૂપ લોક જ, આ જ્ઞાન સ્વરૂપ લોક જ મારો લોક છે. એ બધાથી ભિન્ન એવો ભગવાન આત્મા શાશ્વત છે, એક અને સકલ વ્યક્ત સર્વકાળે વ્યક્ત પ્રગટ એવો એ લોક છે. મારો તો શાશ્વત એક અને સકળ પ્રગટ વ્યક્ત લોક છે એમ ધર્મી જાણે છે, એમ જ્ઞાની શ્રદ્ધે છે. વસ્તુ આત્મા વ્યક્ત છે એમ અહીંયા તો કહે છે. જો આત્મા વ્યક્ત છે એની વાત આવી એટલે એક બીજી વાત અહીંયા ગુરુદેવે કહી દીધી છે, જે આપણે પહેલા કરી ગયા છીએ એટલે એનો વધારે વિસ્તાર નહીં કરીએ, પણ અત્યારે વાત ગુરુદેવે લીધી છે એટલે આપણે લઈએ છીએ. શું કહે છે કે આત્મા વ્યક્ત છે, પ્રગટ છે એમ કહ્યું ને, સકળ વ્યક્ત પરમ પવિત્ર ભગવાન આત્મા એ પ્રગટ જ છે, એ વ્યક્ત છે, આત્મા વ્યક્ત છે એમ અહીંયા જે કહ્યું છે તો અહીંયા એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે કે ભગવાન આત્મામાં પોતે રહ્યો છે એટલે એને એ વ્યક્ત જ છે એ અપેક્ષાથી અહીંયા તો વાત કરી છે. એમાં પર્યાય અપેક્ષા એ વાત નથી. પહેલા આપણે જે વાત કરી હતી એ વાતને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે એ વખતે એ વાત પર્યાય અપેક્ષા હતી. 49મી ગાથામાં એ વાત આવી હતી. ગુરુદેવ અહીંયા કહે છે કે જો કે વ્યક્ત પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહેવામાં આવે છે, તેને એટલે કે આત્માને. કોની અપેક્ષાએ? વ્યક્ત પર્યાય, પર્યાય વ્યક્ત છે તો એ અપેક્ષાએ જો વિચારીએ તો ભગવાન આત્મા અવ્યક્ત છે. પર્યાયની અપેક્ષાથી વિચારીએ, પર્યાયને વ્યક્ત લઈએ તો વ્યક્ત પર્યાયની અપેક્ષાએ ભગવાન આત્મા અવ્યક્ત છે. એ વાત જે આપણે 49મી ગાથામાં લીધી હતી તેને અહીંયા ફરીથી સમજાવતા કહે છે ગુરુદેવ કે જો 49મી ગાથામાં 6 બોલ આવે છે, અવ્યક્તના 6 બોલ છે, તેમાં 6 બોલથી ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. અહીંયા આપણે જે વ્યક્ત કહ્યો એ જુદી અપેક્ષા છે અને ત્યાં બીજી અપેક્ષા છે. અહીંયા જે અપેક્ષા છે એ વ્યક્તની અપેક્ષા છે, એ રીતે વ્યક્તિની અપેક્ષા છે કે એ સર્વકાળે એ પ્રગટ છે ભગવાન આત્મા, એ જ એનો લોક છે, એને એ અનુભવે છે એટલે એ અપેક્ષાથી અહીંયા તો વાત કરી છે. અને ત્યાં 49મી ગાથામાં પર્યાય વ્યક્ત છે એની વાત કરવામાં આવી છે, એટલે પર્યાય વ્યક્ત છે માટે આત્માને અવ્યક્ત ત્યાં કહ્યો છે. એટલે એ 6 બોલ જે કયા, એ અવ્યક્તના બોલ કયા છે, એ પર્યાય અપેક્ષાએ કયા, એટલે સાથે આત્માને અવ્યક્ત ત્યાં કહેવામાં આવ્યો એટલે ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો વસ્તુ તરીકે ભગવાન આત્મા વ્યક્ત છે, સકલ વ્યક્ત છે એમ કહ્યું છે. અહીંયા વસ્તુ તરીકે ભગવાન આત્મા વ્યક્ત છે, સકળ વ્યક્ત છે, પ્રગટ છે એમ અહીંયા કહ્યું છે. મારો લોક શાશ્વત છે, એક અર્થાંત એક સ્વરૂપે છે તથા સકળ પ્રગટ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એમ કહ્યું ને કે એસ આ એટલે આ જયારે પોતાના અનુભવમાં આવ્યો છે એવો ભગવાન આત્મા એ વ્યક્ત છે. આ આખો ધ્રુવ નિત્ય આનંદ પ્રભુ આત્મા સકળ વ્યક્ત અર્થાંત સર્વકાળે પ્રગટ છે એમ કહે છે. અને આવી ધર્મીની દ્રષ્ટિ છે આ અહીંયા વાત કરી. અને ત્યાં 49મી ગાથામાં અવ્યક્તના 6 બોલ છે ને, શું 6 બોલ હતા? તો કહે છે જો પહેલા બોલમાં એમ કહ્યું હતું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે. આ લોકમાં 6 પ્રકારના દ્રવ્ય છે એટલે 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે. લોકાકાશ ને અલોકાકાશ કહ્યું, એમાં લોકાકાશમાં એ 6 દ્રવ્યો રહ્યા છે એટલે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. અને એ લોકને જ્ઞેય કહ્યો, એ માત્ર જ્ઞાનમાં જણાય છે એવો જ્ઞેય છે. અને એ જણાય છે એટલે એને વ્યક્ત છે. અને તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત છે એમ ત્યાં કહેવામાં આવ્યું. ત્યાં 6 દ્રવ્યો વ્યક્ત છે તેની અપેક્ષાએ ભિન્ન હોવાથી અવ્યક્ત કહ્યો છે. કોને? ભગવાન આત્માને. પરંતુ પોતાની અપેક્ષાએ વ્યક્ત આખો પ્રગટ જ છે. 6 દ્રવ્યો સ્વરૂપ લોક છે એ જ્ઞાનમાં જણાય છે એટલે એ જ્ઞેય છે. અને એ ત્યાં 6 દ્રવ્યો જણાય છે એટલે એને વ્યક્ત છે એમ કહ્યું ત્યારે તેની અપેક્ષાએ ભગવાન આત્મા એનાથી જુદો ભિન્ન છે એમ એને અવ્યક્ત કહ્યો છે. પરંતુ એ વખતે પણ એ પોતે પોતાની અપેક્ષાએ તો વ્યક્ત છે, આખો આખો પ્રગટ જ છે. એ અવ્યક્તનો પહેલો બોલ છે. બીજા બોલમાં એમાં એ વાત આવી હતી કે કસાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ ભિન્ન છે માટે અવ્યક્ત છે. કસાયોનો સમૂહ, આ જે કસાય એ ભાવરૂપે પડ્યા છે ને, ક્રોધ માન માયા લોભ એ બધા કસાયો, એ કસાયોનો સમૂહ જે ભાવક ભાવ એ વ્યક્ત છે તો એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, જુદો છે માટે અવ્યક્ત છે. પેલા વ્યક્ત છે, પેલા ભાવ વ્યક્ત છે, જ્યારે ભગવાન આત્મા અવ્યક્ત છે. ત્રીજા બોલમાં એમ કહ્યું હતું કે ચૈતન્ય સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ગત છે માટે તે અવ્યક્ત છે. ચૈતન્ય સામાન્ય ભગવાન આત્મામાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ગત છે એટલે એ અવ્યક્ત છે. અને ચોથા બોલમાં એમ વાત આવી હતી કે ક્ષણિક વ્યક્તિ માત્ર, પર્યાયની ક્ષણિક વ્યક્તિ માત્ર, વ્યક્તપણે તો પર્યાય છે અને એ પર્યાય એક સમયની છે એટલે કે એ વ્યક્તતા એ ક્ષણિક છે એટલે ક્ષણિક વ્યક્તિ માત્ર, પર્યાયની ક્ષણિક વ્યક્તિ માત્ર રૂપે ભગવાન આત્મા નથી એટલે આત્મા અવ્યક્ત છે. ક્ષણિક વ્યક્તિ માત્ર, પર્યાયની ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે ભગવાન આત્મા અવ્યક્ત છે. એવી વ્યક્તતા નથી, ક્ષણિક વ્યક્તતા રૂપે પર્યાયો છે એનાથી જુદો ભગવાન આત્મા અવ્યક્ત છે. અને પાંચમા બોલમાં એ વાત આવી હતી કે વ્યક્ત અને અવ્યક્ત એક સાથે પ્રતિભાસવા છતાં ભગવાન આત્મા વ્યક્તને સ્પર્શતો નથી. શું કહ્યું? કે વ્યક્ત નામ પર્યાય, વ્યક્ત કોણ છે, વ્યક્ત શું છે, પર્યાય છે તે વ્યક્ત છે. અને એવી વ્યક્ત પર્યાયને ભગવાન આત્મા સ્પર્શતો નથી. વ્યક્ત અને અવ્યક્ત એક સાથે જ રહ્યા છે અને એક સાથે પ્રતિભાસવા છતાં ભગવાન આત્મા વ્યક્તને સ્પર્શતો નથી. વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય એ બેયનું જ્ઞાન એક સાથે થવા છતાં વ્યક્તને એટલે પર્યાયને દ્રવ્ય અડતું નથી માટે અવ્યક્ત છે. પર્યાય એક સમયની છે, ભગવાન આત્મા ત્રિકાળ છે, શાશ્વત છે. અને છઠ્ઠા બોલમાં એ વાત આવી હતી કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર અનુભવમાં આવવા છતાં વ્યક્ત પ્રતિ તે ઉદાસ છે માટે અવ્યક્ત છે. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર અનુભવમાં આવવા છતાં પોતે પોતાથી જ અનુભવમાં આવે એવો છે, પોતાને પોતા દ્વારા અનુભવમાં આવે છે એવો છે, છતાં પણ એ વ્યક્ત પ્રત્યે એટલે પર્યાયો પ્રત્યે તે ઉદાસ છે. સ્વ પર પ્રકાશક છે પણ એને પરને પ્રકાશવાનું સહજ રીતે થાય છે, એ જેને પરને પ્રકાશે છે એ પર તરફ એ ઉદાસ છે, એ સ્વ તરફ જ રહ્યો છે, માટે તે અવ્યક્ત છે. એમ છ બોલ આપણે અવ્યક્તના એ વખતે કર્યા છે એટલે વધારે એનો વિસ્તાર નથી લેતા. અહીંયા તો ભગવાન આત્માને વ્યક્ત કયો છે એની વાત આપણે તો લેવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા ત્યાં 49મી ગાથામાં અવ્યક્ત કયો છે તેને અહીં વ્યક્ત કયો છે. આ રીતે કોઈને સાંભળવા પણ મળે નહીં. ઘણી વાર તો કોઈને એમ થાય કે એક જગ્યાએ અવ્યક્ત કયો અને બીજી જગ્યાએ વ્યક્ત કયો, આ બધું શું? પણ ત્યાં અપેક્ષા સમજવી જોઈએ. કઈ અપેક્ષાએ કઈ વાત કરવામાં આવી છે એ વાતને બરાબર સમજીએ તો કોઈ ગૂંચવાડા છે નહીં. અને હવે એના ઉપર આગળ કહે છે, પ્રશ્ન કોઈએ કર્યો કે તો શું તે આંખો પ્રગટ છે? તો ગુરુદેવ કહે છે કે હા, તે આંખો પ્રગટ છે. વસ્તુ છે ને ભગવાન આત્મા છે ને એ પ્રગટ છે. ભગવાન આત્મા ચૈતન્ય બિંબ પ્રભુ જ્ઞાન અને આનંદનું ધામ ત્રિકાળ એક વસ્તુ છે. એમાં એક એક એમ અનંત શક્તિઓ છે અને એક એક શક્તિનું ગુણનું અપરિમિત અનંત અનંત સામર્થ્ય છે. આવો વજ્રમય ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ કોઈ દિવસ હલે નહીં, પરિણમે નહીં એવો એક શાશ્વત એને સકળ વ્યક્ત અહીં કહ્યો છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ વ્યક્ત છે ને તેથી અહીં સકળ વ્યક્ત કહ્યો છે. અને 49મી ગાથામાં એને અવ્યક્ત કર્યો છે. ત્યાં બીજી અપેક્ષા છે. આગળ 446માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ ચિત્ત સ્વરૂપ આત્માને આ આત્મા એટલે જ્ઞાની પુરુષ સ્વયંમેવ એટલે કે કોઈ પરની અપેક્ષા વિના એકલો અનુભવે છે એમ કહે છે. એકલો અનુભવે છે એટલે કે એને વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી, પોતે પોતાથી જ અનુભવે છે એમ વાત છે. આ ચિત્ત સ્વરૂપ લોક જ પોતાનો છે એમ એ પોતે અનુભવે છે. તેનાથી બીજો કોઈ લોક આ લોક કે પરલોક પોતાનો નથી એમ જ્ઞાની વિચારે છે, માને છે, શ્રદ્ધે છે, જાણે છે. જ્ઞાની પોતાના શુદ્ધ ચિત્ત સ્વરૂપ લોકને ત્રિકાળી ભગવાન આત્માને છોડીને આ લોક કે પરલોક સંબંધી જે ચિંતા વિચાર વ્યગ્રતા થાય એને ગ્રહતો નથી, કેમ કે એને પોતાનું સ્વરૂપ માનતો નથી. જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય એટલે કે ન જ હોય, તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. અર્થાંત સહજ શુદ્ધ આત્મસ્વભાવને જ નિરંતર અનુભવે છે. હવે આ કળશના ભાવાર્થ ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી